એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને એમ કહી શકાય કે એવા વિચારકની વાત કરવા જઈ રહ્યા છીએ જે કદાચ પહેલી નજરે થોડા અઘરા લાગે, પણ જેમના વિચારો છે ને એ આપણા આજના જીવનના ઊંડા પ્રશ્નોને સીધા સ્પર્શે છે.
બિલકુલ, આપણે વાત કરીશું સોરેન કિર્કેગાર્ડ અને તેમના પ્રખ્યાત પુસ્તક ધ સિકનેસ અનટુ ડેથ વિશે, એટલે જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ આધ્યાત્મિક સંકટ, નિરાશા અને સ્વયંની પ્રાપ્તિ, અથવા તો નિરાશા અને આત્મિક બીમારીનું નિદાન, આવા શીર્ષકો હેઠળ સમજી શકાય.
અને આ પુસ્તક આજે આટલું બધું મહત્વનું કેમ છે? વાત એમ છે કે આપણી આસપાસ ભલે બધું બરાબર દેખાતું હોય પણ ઘણા લોકો એક પ્રકારનો ખાલીપો, ખબર છે, અર્થહીનતા કે પછી અંદરખાને એક ઉદાસી અનુભવતા હોય છે.
હા, એ જ. અને કિર્કેગાર્ડ આપણને આ નિરાશાના મૂળ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે. એને તેઓ શારીરિક બીમારી કરતાં પણ ગંભીર ગણાવે છે, એક આત્મિક બીમારી.
ઓ, એટલે ખાલી માનસિક નહીં, આત્મિક કક્ષાએ.
હા, આત્મિક કક્ષાએ. તે માત્ર ફિલોસોફી નથી, પણ જાણે આપણા આત્મા માટે એક, કેવી રીતે કહું, એક ડાયગ્નોસ્ટિક ગાઈડ જેવું છે. તો ચાલો આ અનોખા વિચારક અને તેમના આ ઊંડા પુસ્તકમાં આપણે આજે ડૂબકી મારીએ.
જરૂર. શરૂઆત કરીએ લેખકથી. સોરેન કિર્કેગાર્ડ કોણ હતા? આ માણસ જેમણે નિરાશા જેવા વિષયનું આટલું ગહન વિશ્લેષણ કર્યું.
સોરેન કિર્કેગાર્ડ, જુઓ, એ 19મી સદીના, એટલે કે 1813 થી 1855 સુધીના ડેનમાર્કના એક બહુ જ પ્રભાવશાળી વિચારક હતા. તેમને ઘણીવાર અસ્તિત્વવાદના પિતામહ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અચ્છા, અસ્તિત્વવાદના પિતામહ.
હા, તેઓ કોપનહેગનમાં એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ એમનો રસ ફિલોસોફી અને સાહિત્યમાં વધારે રહ્યો.
હા, અને મેં એવું પણ સાંભળ્યું છે કે એમના અંગત જીવનના ઉતાર ચઢાવ, જેમ કે પિતા સાથેના એમના સંબંધો થોડા જટિલ હતા, એમની સગાઈ તૂટી ગઈ હતી અને એમની પોતાની એક ઉદાસીનતાની લાગણીઓ હતી, આ બધાની બહુ ઊંડી છાપ એમના લખાણ પર દેખાય છે, ખરું ને?
ચોક્કસ. અને એ જ કિર્કેગાર્ડની વિશિષ્ટતા છે, ખબર છે. એમના સમયના મોટાભાગના ફિલોસોફર્સ જે હતા ને, એ અમૂર્ત સિદ્ધાંતો અને સિસ્ટમ્સ પર ફોકસ કરતા હતા, પણ કિર્કેગાર્ડે વ્યક્તિના આંતરિક અનુભવ પર ભાર મૂક્યો. એની ચિંતા, એની પસંદગીઓ, એનું અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ, આ બધું એમણે ફિલોસોફી, ધર્મશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને અનોખી રીતે ભેગા કર્યા છે.
અને પેલું ઉપનામોવાળું, એમણે જુદા જુદા ઉપનામો હેઠળ પણ લખ્યું છે નહીં, જેમ કે આ પુસ્તક એન્ટી ક્લાઇમેક્સના નામે છે, આવું કેમ?
હા, એ એમની સ્ટાઇલ હતી, એટલે અલગ અલગ ઉપનામોથી તેઓ જુદા જુદા દૃષ્ટિકોણ રજૂ કરી શકતા હતા. એન્ટી ક્લાઇમેક્સ જે છે, એક આદર્શ સંપૂર્ણ ખ્રિસ્તીનો અવાજ રજૂ કરે છે. આનાથી કિર્કેગાર્ડને પોતા અંગત સંઘર્ષોથી થોડું ઉપર ઉઠીને એક ઉચ્ચ આધ્યાત્મિક સત્યના દૃષ્ટિકોણથી દલીલો કરવાની મોકળાશ મળી.
ઓ, એટલે પોતાના વિચારોને વધુ નિરપેક્ષ રીતે રજૂ કરવા માટે.
હા હા, બરાબર. અને માનવ ચેતના અને આત્મિક સંકટનું એમનું જે ઊંડું ચિંતન છે ને, એ જ એમને આ વિષય પર બોલવા માટે અનન્ય બનાવે છે.
બહુ રસપ્રદ. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ધ સિકનેસ અનટુ ડેથ, મૃત્યુ સુધીની બીમારી. આ શીર્ષક જ એટલું બધું કહી જાય છે. શું છે આનું મુખ્ય તર્ક?
કિર્કેગાર્ડનો મુખ્ય મુદ્દો છે ને, એ ખરેખર ક્રાંતિકારી છે. એ કહે છે, માણસની સૌથી ભયાનક બીમારી કોઈ શારીરિક રોગ નથી, પણ નિરાશા છે. અને આ મૃત્યુ સુધીની બીમારી છે, કારણ કે તે આત્માનું સતત મૃત્યુ છે. એટલે કે એક એવી સ્થિતિ જેમાં વ્યક્તિ ન તો પૂરેપૂરી રીતે જીવી શકે છે, ન તો મરી શકે છે. આત્મા જાણે ફસાયેલો હોય છે.
ઓ બાપરે, એટલે નિરાશા એટલે ફક્ત આપણે જે સમજીએ છીએ એમ ઉદાસ થવું કે દુઃખી થવું, એટલું જ નહીં.
ના ના, એનાથી ઘણું ઊંડું છે. કિર્કેગાર્ડ માટે નિરાશા એ આપણા સ્વ, સેલ્ફ, ની અંદર રહેલી અસમતોલા છે, એક ખોટો સંબંધ છે પોતાની જાત સાથે. હવે પ્રશ્ન થાય કે આ સ્વ શું છે?
હા, એ જ સવાલ. આ સ્વ એટલે શું?
જુઓ, કિર્કેગાર્ડ કહે છે કે આપણું સ્વ કોઈ સ્થિર વસ્તુ નથી, એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક સંબંધ છે જે આપણે આપણી જાત સાથે બાંધીએ છીએ.
હા, એટલે થોડું વધારે સરળ રીતે સમજાવશો?
ચોક્કસ. એમ સમજો ને કે આપણું સ્વ એક દોરડા પર ચાલવા જેવું છે, બેલેન્સ રાખવાનું છે. એક તરફ છે આપણી મર્યાદાઓ, આપણું શરીર, આપણો સમય, જેને કિર્કેગાર્ડ કહે છે મર્યાદિત, ફાઇનાઇટ, સમયબદ્ધ, ટેમ્પોરલ, આવશ્યકતા, નેસેસિટી.
બરાબર.
અને બીજી તરફ છે આપણી અનંત શક્યતાઓ, આપણા સપના, આપણી આધ્યાત્મિકતા, જેને એ કહે છે અમર્યાદિત, ઇન્ફિનિટ, શાશ્વત, ઇટર્નલ શક્યતા, પોસિબિલિટી.
અચ્છા, એટલે આ બે વિરોધી તત્વો છે.
હા, અને નિરાશા ત્યારે જન્મે છે જ્યારે આપણે આ બે છેડાઓ વચ્ચેનું સંતુલન ગુમાવી દઈએ છીએ. કાં તો આપણે ફક્ત મર્યાદાઓમાં જ અટવાઈ જઈએ, દુનિયાદારીમાં જ ખૂપી જઈએ, અથવા તો ફક્ત હવાઈ કિલ્લાઓ બાંધતા રહીએ, વાસ્તવિકતાથી દૂર ભાગીએ.
સમજાઈ રહ્યું છે. આ તો બહુ મહત્વની વાત છે. તો આ પુસ્તક ફક્ત નિદાન કરીને અટકી જાય છે કે પછી કોઈ ઉપાય પણ બતાવે છે?
ના ના, ઉપાય પણ સૂચવે છે. પુસ્તક બે ભાગમાં છે. પહેલો ભાગ છે ને એ આ નિરાશાના જુદા જુદા સ્વરૂપોનું બહુ બારીકાઈથી વિશ્લેષણ કરે છે. એટલે એવી નિરાશાથી શરૂ કરીને જેની આપણને ખબર પણ નથી હોતી, જેને એ અજાણ નિરાશા કહે છે, ત્યાં સુધી કે જે જાણી જોઈને બળવાખોરીથી કરવામાં આવે છે, એ બધી જ.
અને બીજો ભાગ.
એમાં શું છે?
બીજો ભાગ આ ચર્ચાને એક અલગ જ સ્તરે લઈ જાય છે. તે નિરાશાને પાપ તરીકે જુએ છે. પણ અહીં પાપનો અર્થ સમજવો જરૂરી છે. એ કોઈ નૈતિક ભૂલ કે નિયમ તોડવા જેવી સામાન્ય વાત નથી.
તો શું છે?
એનાથી વધુ ઊંડું છે. તે ભગવાન સાથેના, અથવા એમ કહો કે અસ્તિત્વના મૂળભૂત સત્ય સાથેના સંબંધની નિષ્ફળતા છે. અને આ બીમારીનો ઇલાજ કિર્કગાર્ડ એન્ટીક્લિમાક્સ દ્વારા કહે છે, એ તર્ક કે દુનિયાવી સફળતામાં નથી, પણ શ્રદ્ધાના કૂદકામાં છે.
શ્રદ્ધાનો કૂદકો?
હા, આ એક એવો વિશ્વાસપૂર્ણ સંબંધ છે જેમાં વ્યક્તિ પોતાની જાતને સ્વીકારીને તેને બનાવનાર શક્તિ, જેને તેઓ ભગવાન કહે છે, માં સ્થિર થાય છે. એ સાચો ઉપાય છે.
ચાલ, ચાલો આગમાં થોડા ઊંડા ઉતરીએ. મૃત્યુ સુધીની બીમારી નિરાશા છે. તમે સ્વની વાત કરી, જે વિરોધાભાસી તત્વો વચ્ચેનું સંતુલન છે. આ સંતુલન જ્યારે ખોરવાય ત્યારે શું થાય, એના કોઈ ચોક્કસ ઉદાહરણો પુસ્તક આપે છે?
હા, કિર્કેગોર્ડ નિરાશાના ઘણા સ્વરૂપો વર્ણવે છે, પણ આપણે મુખ્યત્વે એવા 3-4 પર ધ્યાન આપીએ જે આજે પણ બહુ જ પ્રસ્તુત લાગે છે. પહેલું અને મારા મતે સૌથી કપટી સ્વરૂપ છે અજાણ નિરાશા, અનકોન્શિયસ ડિસ્પેર. એને તેઓ આત્મિક હીનતા પણ કહે છે.
અજાણ નિરાશા એટલે કે ખબર જ ન હોય.
હા, આ એવી વ્યક્તિ છે જે કદાચ દુનિયાની નજરે એકદમ સુખી, સફળ, ગોઠવાયેલી લાગે, પણ અંદરખાને તે પોતાના સાચા સ્વથી, પોતાની આધ્યાત્મિક સંભાવનાથી એટલી દૂર થઈ ગઈ હોય છે કે તેને ખબર જ નથી હોતી કે તે નિરાશ છે. જાણે આધ્યાત્મિક રીતે સૂઈ રહી છે.
બાપરે, આ તો ખરેખર ડરાવણું કહેવાય. બીમાર હોવું અને તેની ખબર જ ન હોવી. આજના સમયમાં કદાચ ઘણા લોકો, કદાચ આપણે પણ ક્યારેક આ સ્થિતિમાં હોઈ શકીએ નહીં, ભૌતિક સુખ સગવડો પાછળ દોડતા.
સેલ્ફ. આ વ્યક્તિ જાણે છે કે તે દુઃખી છે, અસંતુષ્ટ છે. એને પોતાની જિંદગી, પોતાની જાત પસંદ નથી.
હા,
તે કોઈ બીજા જેવો બનવા માંગે છે, અથવા પોતાની પરિસ્થિતિમાંથી ભાગી જવા માંગે છે, પણ પોતાની જાતને સ્વીકારવાની કે તેને બદલવાની હિંમત નથી એનામાં. તે ફક્ત ફરિયાદ કરતો રહે છે, દુઃખી થતો રહે છે.
ઓ, આ પણ ઘણું સામાન્ય લાગે છે. આપણે ઘણીવાર આપણી જાતની સરખામણી બીજાઓ સાથે કરતા રહીએ છીએ અને પછી દુઃખી થઈએ છીએ. આ એના જેવું લાગે છે.
હા, એ પ્રકારનું. અને ત્રીજું, આનાથી એકદમ વિપરીત પણ એટલું જ ગંભીર સ્વરૂપ છે, દુષ્ટતાની નિરાશા, ડિસ્પેર ઓફ ડિફાયન્સ, વિલિંગ ડેસ્પરેટલી ટુ બી વન સેલ્ફ.
આ વ્યક્તિ પણ નિરાશ છે, પણ તે પોતાની જાતને પોતાની શરતો પર, જેણે ભગવાન કે કોઈ ઉચ્ચ શક્તિથી સ્વતંત્ર રીતે બનાવવાનો પ્રયાસ કરે છે.
એટલે કે બળવો, એક પ્રકારનું બળવો. તે પોતાના દુઃખને, પોતાના અહંકારને પકડી રાખે છે. તે જાણે કહે છે, હું જે છું તે જ છું અને મારે કોઈની મદદની જરૂર નથી. આ પોતાની જાતને સર્વેસર્વા માનવાની વૃત્તિ છે.
ઓકે, એટલે નિરાશા ફક્ત ઉદાસીનતા નથી, પણ પોતાના સાચા સ્વથી ભાગવું અથવા તો પોતાના ખોટા, અહંકારી સ્વને જ પકડી રાખવું, આ બંને સ્થિતિ નિરાશા જ છે.
એકદમ સાચું. અને કિર્કેગાર્ડ એ પણ સમજાવે છે કે કેવી રીતે આપણે કાં તો ફક્ત અનંત શક્યતાઓ ઇન્ફિનિટમાં ખોવાઈ જઈએ છીએ, એટલે કે મોટા મોટા સપના જોઈએ પણ જમીન પર કશું ઉતારીને શકીએ, અથવા તો ફક્ત દુનિયાવી મર્યાદાઓ ફાઇનાઇટમાં એટલા બંધાઈ જઈએ છીએ કે આપણી અંદર રહેલી ઉડાન ભરવાની ક્ષમતાને જ ભૂલી જઈએ છીએ. એટલે પેલું સંતુલન જ બહુ મહત્વનું છે.
આ સમજ્યા પછી હવે પુસ્તકનો બીજો ભાગ વધુ અર્થપૂર્ણ લાગે છે, જે નિરાશાને પાપ સાથે જોડે છે. પણ આ જોડાણ થોડું અઘરું નથી લાગતું? સામાન્ય રીતે આપણે પાપને ચોરી, જૂઠું બોલવું એવી ક્રિયાઓ સાથે જોડીએ છીએ.
હા, અને એટલે જ કિર્કેગાર્ડની વ્યાખ્યા સમજવી બહુ જ જરૂરી છે. જુઓ, એમના મતે જ્યારે નિરાશા ભગવાન સમક્ષ અનુભવાય છે, એટલે કે જ્યારે વ્યક્તિ પોતાની જાતને ફક્ત દુનિયાવી માપદંડોથી નહીં પણ એક ઉચ્ચ શાશ્વત સંદર્ભમાં જુએ છે, ત્યારે એ નિરાશા પાપ બની જાય છે.
કેમ?
કારણ કે ત્યારે તે માત્ર પોતાની જાત સાથેનો ખોટો સંબંધ નથી રહેતો, પણ તેને બનાવનાર શક્તિ સાથેનો ખોટો સંબંધ બની જાય છે. એ વિશ્વાસનો અભાવ છે.
એટલે પાપ એટલે ભગવાન સાથેના સંબંધમાં ભંગાણ એમ સમજાય?
હા, મૂળભૂત રીતે એ જ. એમની વ્યાખ્યા ફરી યાદ કરીએ. પાપ એ છે કે ભગવાન સમક્ષ નિરાશામાં પોતાનો સ્વ ન બનવાની ઈચ્છા રાખવી, એટલે કે પોતાની જવાબદારીથી, પોતાના સાચા સ્વરૂપથી ભાગી જવું, અથવા નિરાશામાં પોતાનો સ્વ બનવાની ઈચ્છા રાખવી, એટલે કે બળવો કરીને પોતાને મરજી મુજબનો જ સ્વ બનાવવાનો પ્રયાસ કરવો. આ બંને સ્થિતિ ભગવાન સાથેના સાચા વિશ્વાસપૂર્ણ સંબંધનો ઇનકાર છે. અને કિર્કેગાર્ડ એમ પણ કહે છે કે પાપ ફક્ત અજ્ઞાનતા નથી, જેમ સોક્રેટિસ માનતા હતા કે માણસ જાણતો નથી એટલે ખોટું કરે છે. ના, કિર્કેગાર્ડ કહે છે આ ઈચ્છાશક્તિનો પ્રશ્ન છે. આપણે જાણી જોઈને પણ ખોટું પસંદ કરી શકીએ છીએ.
અને આ પાપના પણ વધુ ગંભીર સ્વરૂપો હોય છે.
હા, પુસ્તક બે ખાસ ગંભીર સ્થિતિની વાત કરે છે. એક, પોતાના પાપ પર જ નિરાશ થવું, એટલે કે વ્યક્તિ એટલો બધો દોષિત અનુભવે કે તે માફી માંગી જ ન શકે. એ માને કે ના, ભગવાન મને ક્યારે માફ નહીં કરે. આ પણ એક પ્રકારનો છૂપો અહંકાર જ છે. અને બીજું, જે સૌથી ગંભીર ગણાવે છે, તે છે પાપોની ક્ષમાની નિરાશા, ઓફેન્સ. અહીં વ્યક્તિ ભગવાનની ક્ષમાની જે શક્યતા છે એને જ નકારી કાઢે છે. ખ્રિસ્તી ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે, જેમ કે ઈશ્વરનું મનુષ્ય બનવું, પાપો માટે બલિદાન આપવું વગેરે, એને અતાર્કિક, વાહિયાત કે અપમાનજનક લાગે છે. આ સ્થિતિ ખતરનાક એટલા માટે છે કારણ કે અહીં વ્યક્તિ ઈલાજને જ નકારી રહ્યો છે.
તો પછી આટલી ઊંડી આત્મિક બીમારી અને પાપનો ઈલાજ શું છે? આ બધામાંથી બહાર કેવી રીતે નીકળાય?
ઈલાજ છે શ્રદ્ધા. પણ ફરીથી અહીં શ્રદ્ધા એટલે ફક્ત કોઈ ધાર્મિક માન્યતાનો આંધળો સ્વીકાર નહીં. કિર્કેગાર્ડ માટે શ્રદ્ધા એક સક્રિય, જીવંત, વિશ્વાસપૂર્ણ સંબંધ છે. એ એક કૂદકો છે તર્કની સીમાઓથી પર જઈને પોતાની જાતને પોતાની બધી મર્યાદાઓ અને શક્યતાઓ સાથે સ્વીકારીને તેને બનાવનાર શક્તિમાં વિશ્વાસ મૂકવો. આ એ સ્થિતિ છે જ્યાં સ્વ પોતાની જાતને તેને સ્થાપિત કરનાર શક્તિમાં પારદર્શક રીતે સ્થિર કરે છે. એ શરણાગતિ જેવું છે, પણ સક્રિય શરણાગતિ.
અચ્છા, જો આપણે આખા પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા મુદ્દાઓ પર આપણે ભાર મૂકી શકીએ? કઈ વાતો શ્રોતાઓએ ખાસ યાદ રાખવી જોઈએ?
બહુ સરસ સવાલ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો, મારા મતે, સ્વ એ એક કાર્ય છે, કોઈ સ્થિર વસ્તુ નથી. એટલે કે આપણે જીવનભર આપણા સ્વને ઘડતા રહીએ છીએ, આપણા આંતરિક વિરોધાભાસો વચ્ચે સંતુલન સાધવાનો સતત પ્રયાસ કરતા રહીએ છીએ. આ એક ઓનગોઈંગ પ્રોસેસ છે.
બરાબર. બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, નિરાશા એ આત્માની સાર્વત્રિક બીમારી છે. કોઈ બહારથી ગમે તેટલું સુખી દેખાય, પણ જો તે પોતાના સાચા સ્વ સાથે જોડાયેલું નથી તો તે અંદરથી નિરાશ હોઈ શકે છે. અને આપણે ત્યાં પણ, ગુજરાતમાં કે ભારતમાં, ભૌતિક સફળતા પાછળ જે દોડ છે, કદાચ આપણે અજાણતા આ આત્મિક હીનતા તરફ ધકેલાઈ રહ્યા છીએ. શું લાગે છે?
હા, એ શક્યતા નકારી ન શકાય. ત્રીજો મુદ્દો છે, નિરાશા વિશે સભાન થવું એ ઈલાજ તરફનું પહેલું અને અનિવાર્ય પગલું છે. ભલે તે પીડાદાયક હોય, પણ જ્યાં સુધી આપણે સ્વીકારીએ નહીં કે કંઈક ખોટું છે, ત્યાં સુધી સુધારો શક્ય જ નથી. આત્મજાગૃતિ ખૂબ જરૂરી છે.
ચોથો મુદ્દો, પાપ એ સંબંધની નિષ્ફળતા છે. તે ફક્ત કોઈ નિયમ તોડવા કરતાં વધુ ગંભીર છે. તે આપણી મૂળભૂત પ્રકૃતિથી અને તેને બનાવનાર શક્તિથી વિમુખ થવું છે. સંબંધ તૂટવાની વાત છે.
બરાબર. અને પાંચમો, કિર્કેગાર્ડ સંસ્થાકીય ઔપચારિક ધર્મની ટીકા કરે છે, જેને તે ક્રિસ્ટનડમ કહે છે. એટલે કે એવો ધર્મ જે ફક્ત સામાજિક રિવાજ બની ગયો હોય, જેમાં સાચો જુસ્સો અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાનો અભાવ હોય. તેઓ સાચી ઊંડી અંગત શ્રદ્ધા પર ભાર મૂકે છે.
અને છેલ્લો મુદ્દો જે તમે હમણાં જ કહ્યો, શ્રદ્ધા એ તર્કથી પરનો કૂદકો છે. આત્મિક સ્વાસ્થ્ય માટે ક્યારેક તર્કની મર્યાદાઓ ઓળંગીને વિશ્વાસ કરવો પડે છે, અને આ સંપૂર્ણપણે વ્યક્તિગત જવાબદારીઓ છે. કોઈ બીજું આપણને બચાવી ન શકે. આપણે જાતે જ આ યાત્રા કરવાની છે. આ પુસ્તકમાં ખરેખર એવા ઘણા વિચારો છે જે સીધા હૃદયને સ્પર્શે છે અને યાદ રહી જાય એવા છે. ચલો એવા કેટલાક યાદગાર વિચારો કે કોટ્સ જેવા વાક્યો પર થોડી વાત કરીએ.
હા, ચોક્કસ. પહેલું તો પેલું સ્વસ્થ સ્વનું લક્ષ્ય જે આપે છે. સ્વસ્થ સ્વ તે છે જે પોતાની જાતને સ્વીકારીને અને પોતાનું સ્વ બનવાની ઈચ્છા રાખીને તેને સ્થાપિત કરનાર શક્તિ ભગવાનમાં પારદર્શક રીતે સ્થિર થાય છે. આ જાણે એક દિશા સૂચવે છે કે આપણે ક્યાં પહોંચવાનું છે.
અને પેલી અજાણ નિરાશા વિશેની ચેતવણી. નિરાશાનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તે પોતે નિરાશા છે તે અંગે અજાણ હોય છે. આ વાક્ય ખરેખર આપણને અંદર જોતા કરી દે છે. ક્યાંક આપણે એ સ્થિતિમાં તો નથી ને?
બરાબર. અને આ જ વાતને આગળ વધારતું બીજું વાક્ય, સૌથી મોટું જોખમ પોતાને ગુમાવવું. દુનિયામાં ખૂબ જ શાંતિથી થઈ શકે છે, જાણે કંઈ જ ન બન્યું હોય. કેટલી સૂક્ષ્મ રીતે ચૂપચાપ આપણે આપણી જાતથી દૂર થઈ શકીએ છીએ. આ ખરેખર વિચારવા જેવું છે.
અને પેલું હિંમત અને અધિકૃતતા વિશેનું વાક્ય પણ જબરજસ્ત છે. હિંમત કરવી એટલે ક્ષણભર માટે આધાર ગુમાવવો, હિંમત ન કરવી એટલે પોતાને ગુમાવવો. મતલબ કે સાચું જીવન જીવવા માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને જોખમ લેવું જ પડે છે.
બિલકુલ. અને અંતે પાપ અને શ્રદ્ધા વિશેનો પેલો ક્રાંતિકારી વિચાર, પાપનો વિરોધી સદ્ગુણ નથી પણ શ્રદ્ધા છે. આનો અર્થ એ નથી કે સારા કાર્યો કે સદ્ગુણ મહત્વના નથી, પણ મૂળભૂત ઇલાજ ફક્ત નૈતિકતા સુધારવામાં નથી, પણ પેલા ઊંડા સંબંધ સ્થાપિત કરવામાં છે, પોતાની જાત સાથે અને પરમતત્વ સાથે.
આ બધી ઊંડી વાતો છે અને ખરેખર પ્રેરણાદાયક છે. પણ સવાલ એ થાય કે આ બધા વિચારોને આપણે આપણા રોજબરોજના જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? કોઈ વ્યવહારુ સૂચનો છે આ પુસ્તકમાંથી?
જુઓ, સૌથી પહેલું તો આ પુસ્તક આપણને આત્મ પરીક્ષણ માટેનું એક ઉત્તમ સાધન પૂરું પાડે છે. આપણે આપણી જાતને થોભીને પૂછી શકીએ, શું ફક્ત દુનિયાદારી, પૈસા, સ્ટેટસ, જેને કિર્કેગાર્ડ ફાઇનાઇટ કહે છે, માં જ અટવાયેલો છું, અટવાયેલી છું, કે પછી ફક્ત મોટા સપના, ઇન્ફિનિટ જોઉં છું પણ જમીન પર કંઈ કરતો કરતી નથી? શું લોકો શું કહેશે એની ચિંતામાં મારી સાચી વાત કહેતા ડરું છું? આ સવાલો આપણને આપણી નિરાશાના સંભવિત મૂળ સુધી લઈ જઈ શકે છે.
અને આજની જે સમસ્યાઓ છે, જેમ કે સતત ચિંતા રહેવી, એકલતાનો અનુભવ થવો, સોશિયલ મીડિયા પર સતત માન્યતાની ભૂખ રહેવી, શું આ બધું કિર્કેગાર્ડના વિચારો સાથે જોડાયેલું છે?
બિલકુલ. બહુ સંભવ છે કે આ બધું પેલી અજાણ નિરાશાના જ અલગ અલગ લક્ષણો હોય. આપણે બહારની વસ્તુઓથી, બીજાઓની લાઇક્સથી અંદરનો ખાલીપો ભરવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ. આ પુસ્તક આપણને આધુનિક બેચેનીના મૂળ કારણોને સમજવામાં ચોક્કસ મદદ કરી શકે છે. કદાચ આપણે ખરેખર શું શોધી રહ્યા છીએ તે આપણને ખબર જ નથી.
એટલે એનો મતલબ એમ થયો ને કે જીવનમાં આવતા મુશ્કેલ સમય, જેમ કે ડિપ્રેશનનો અનુભવ થવો કે કોઈ મોટી નિષ્ફળતા મળવી, એ ખરેખર તો આપણી છુપી નિરાશાના બહાર આવવાનો સંકેત પણ હોઈ શકે.
હા, એમ કહી શકાય. કિર્કેગાર્ડના દૃષ્ટિકોણથી જોઈએ તો આ પીડાદાયક અનુભવો ખરેખર તો આપણને આત્મજાગૃતિ અને વૃદ્ધિ માટેની એક તક પૂરી પાડે છે. એ આપણને ઊંડા ઉતરવા અને પૂછવા મજબૂર કરે છે કે હું ખરેખર કોણ છું અને મારે ખરેખર શું જોઈએ છે. અને આ સમયગાળા દરમિયાન પોતાની વ્યક્તિગત જવાબદારી સ્વીકારીને પરિસ્થિતિનો સામનો કરવો એ જ આગળ વધવાનો માર્ગ છે. ભાગી જવું એ નિરાશા છે.
અને અંતે આ બધું આપણને જીવનના સાચા અર્થની શોધ તરફ દોરી જાય છે, એમ કહી શકાય?
ચોક્કસ. કારણ કે સ્થિર અને સંતોષપૂર્ણ જીવન માટે આપણી ઓળખને કોઈ ઉચ્ચ સ્થિર તત્વ સાથે જોડવી જરૂરી છે. કિર્કેગાર્ડ માટે તે તત્વ ભગવાન હતા. આપણા માટે તે કદાચ કોઈ ઉમદા સિદ્ધાંત, જીવનનો કોઈ મોટો ઉદ્દેશ્ય કે પછી પ્રેમ અને કરુણા જેવા માનવીય મૂલ્ય હોઈ શકે છે. મહત્વનું એ છે કે આપણું જીવન ફક્ત ક્ષણિક ભૌતિક બાબતો પર નહીં પણ કોઈક ઊંડા સ્થિર પાયા પર ટકેલું હોય.
તો આજના આ ચર્ચાના અંતે જો એક મુખ્ય વાત મને લઈ જવાની હોય તો મારા માટે એ છે કે જીવનનો ખરો સંઘર્ષ અને ખરું કાર્ય એ સ્વ બનવાનું છે. આ સફર કદાચ સરળ નથી હોતી, પીડાદાયક પણ હોઈ શકે છે, પણ અધિકૃતતા અને પરિપૂર્ણતા તરફનો એ જ એકમાત્ર રસ્તો છે. નિરાશાથી ડરવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરવો એ જ ઉપાય તરફનું પહેલું પગલું છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે આપણું આંતરિક જગત આપણા બાહ્ય જગત કરતાં ક્યાંય વધુ મહત્વનું અને મૂળભૂત છે. સાચી સ્વતંત્રતા પસંદગીઓના ઢગલામાં નથી, પણ આપણા અસ્તિત્વના જે વિરોધાભાસી પાસાઓ છે, મર્યાદિત અને અમર્યાદિત, સમયબદ્ધ અને શાશ્વત, એમને એકીકૃત કરવાના પ્રતિબદ્ધ પ્રયાસમાં રહેલી છે. અને સાચો ઇલાજ ફક્ત સારા બનવામાં નથી, પણ સાચા ઊંડા સંબંધો સ્થાપિત કરવામાં છે, પોતાની જાત સાથે, બીજાઓ સાથે અને જે પણ ઉચ્ચ શક્તિમાં આપણે માનતા હોઈએ તેની સાથે.
ખરેખર સોરેન કિર્કેગાર્ડનું આ પુસ્તક ભલે 150 વર્ષ પહેલાં લખાયું હોય પણ આજે પણ એટલું જ, બલકે કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. તે આપણને આપણી અંદર ઊંડા ઉતરવા અને જીવનના ખરેખર મહત્વના પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કરે છે.
સાચી વાત, તે આત્માના નકશા જેવું છે જે આપણને આપણી જટિલતાઓને સમજવામાં અને વધુ અર્થપૂર્ણ, વધુ અધિકૃત જીવન જીવવામાં મદદ કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે અક્ષર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.